આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લેશે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. જો પાર્લા પાઠશાળાના અંતર્ગત આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં સાત તત્વનો વિષય આપણો ચાલી રહ્યો છે. એ સાત તત્વના વિષયમાં આપણે લાસ્ટ ટાઈમ સાત તત્વની પરિભાષાઓ જોવાની શરૂ કરી હતી. આપણે થોડુંક રિવિઝન લઈએ છીએ અને પછી આગળ વધીએ. જો સૌથી પહેલા આપણે ક્યાંથી શરૂ કર્યું હતું કે તત્વ એટલે શું, બરાબર? તત્વ કોને કહેવાય? તો એક જનરલ પરિભાષા જોઈએ, સાધારણ, તો જે પણ આપણી વસ્તુની ચર્ચા આપણે કરીએ છીએ, એની સબસ્ટન્સ દેટ વી આર ટોકિંગ અબાઉટ, એ વસ્તુનો સ્વભાવ, એને તત્વ કહેવાય, બરાબર? સાકરનો સ્વભાવ મીઠાશ, તો સાકરનું તત્વ મીઠાશ, બરાબર? આ તો સિમ્પલ વાત થઈ. હવે આપણું પ્રયોજનભૂત તત્વ શું છે? જીવનું પ્રયોજન શું છે? કે જીવનું પ્રયોજન છે સુખી થવું. તો સુખી થવા માટે થઈને જીવ કઈ કઈ વસ્તુ જાણવી જરૂરી છે? સુખી થવા માટે જીવે કઈ વસ્તુના સ્વભાવ જાણવા જરૂરી છે? એને કહેવાય સાત તત્વ, બરાબર? એ સાત તત્વના નામ આપણે જોયા હતા. કયા કયા છે સાત તત્વો? તો જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ, બરાબર? ફરીથી એકવાર, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ. હવે જો એમાંથી આપણે આ સાત તત્વોની પરિભાષા આપણે શરૂ કરી હતી. સૌથી પહેલા આપણે જોયું હતું જીવ તત્વ કોને કહેવાય. જીવ તત્વ કોને કહેવાય? જે જાણનાર દેખનાર પદાર્થ છે અને જે સુખ દુઃખનો અનુભવ કરે છે એવી વસ્તુને જીવ તત્વ કહેવાય છે. જે જાણનાર દેખનાર છે અને સુખ દુઃખનો અનુભવ કરે છે, એટલે મારે સુખી થવું હોય તો હું કોણ છું એ પ્રશ્ન ઉભો થાય ને. તો હું જાણનાર દેખનાર પદાર્થ છું. મારો સ્વભાવ કેવો છે? કે મારો સ્વભાવ સુખી થવાનો છે. મારો સ્વભાવ અમૂર્ત છે. અમૂર્ત એટલે સ્પર્શ ગંધ વર્ણ રહિત. મારો સ્વભાવ ચેતન સ્વભાવ છે. ચૈતન્ય ઉપયોગ, જે જાણવાની અને દેખવાની શક્તિ જેનામાં છે એવો મારો સ્વભાવ છે, બરાબર? એવું આ જીવનું સ્વરૂપ છે. આપણે જોયું ને કે જે વસ્તુની ચર્ચા કરી એનો સ્વભાવ, એને તત્વ કહેવાય. તો જીવનો જેવો સ્વભાવ છે એને જીવ તત્વ કહેવાય છે. જેવી રીતના સાકરનો સ્વભાવ મીઠાશ, એવી રીતના જીવનો સ્વભાવ કેવો? તો જ્ઞાયક સ્વભાવ, જાણનાર દેખનાર સ્વભાવ, એ જીવનું તત્વ છે, બરાબર? આગળ વધીએ. જીવને જો છોડીને વિશ્વના બાકી બધા તત્વો, બાકી બધા દ્રવ્યો, જીવને છોડીને વિશ્વના બાકી બધા દ્રવ્યો કેવા છે? તો અજીવ છે. અજીવ એટલે શું? કે જો જેવી રીતના સાકરનો સ્વભાવ મીઠાશ છે, તો સાકરનો સ્વભાવ ખારાશ નથી ને, ખ્યાલ આવ્યો કે નહીં? સાકરનો સ્વભાવ મીઠાશ છે તો સાકરનો સ્વભાવ ખારાશ નથી. એવી જ રીતે અહીંયા નેગેટિવ સેન્સમાં કહે છે કે જીવનો સ્વભાવ કેવો હતો? કે જાણનાર દેખનાર છે, જ્ઞાયક સ્વભાવ. તો બાકીના બધાનો સ્વભાવ કેવો છે? કે જાણનાર દેખનાર નથી, બરાબર? હવે બાકીના બધામાં ઘણા બધા દ્રવ્ય આવી ગયા. ઉદ્ગલ દ્રવ્ય આવ્યું, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ અને કાળ, પણ એ બધા પાંચે પાંચ જડ દ્રવ્ય છે, એટલે કે ચેતન નથી. એનામાં જાણવા દેખવાનો સ્વભાવ નથી, બરાબર? જો જેનામાં ચેતના નથી, જાણપણું નથી, તેને ઉદ્ગલ દ્રવ્ય, અજીવ તત્વ કહેવાય છે. ચેતના જાણપણું નથી એવા પાંચ, તેને અજીવ તત્વ કહેવાય છે. એનાથી આપણે આગળ વધીને આશ્રવમાં આગળ વધ્યા હતા અને લાસ્ટ આપણે પુણ્ય નું સ્વરૂપ જોયું હતું, એ પણ થોડું રિવિઝન કરીને આગળ વધીએ છીએ. જો આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ કે જીવ તત્વ જે છે એમાં તો જીવ નામક દ્રવ્ય આવી ગયું, વિશ્વમાં છ દ્રવ્ય છે ને, તો જીવ તત્વમાં જીવ નામક દ્રવ્ય આવી ગયું અને અજીવમાં બાકીના પાંચ આવી ગયા, પુદ્ગલ ધર્મ અધર્મ આકાશને કાળ. તો હવે બાકી શું બચ્યું? તો જો વિશ્વના જેટલા દ્રવ્ય રૂપ તત્વ છે એ તો બધા જીવ અજીવમાં આવી ગયા, પણ જીવનું પ્રયોજન શું છે? કે જીવને દુઃખીમાંથી સુખી થવું છે. તો દુઃખી અને સુખી એ જીવની પર્યાયો છે. તો જ્યાં પ્રોબ્લેમ હોય એનું વધારે વિશ્લેષણ, એનું વધારે એનલાર્જ કરવું પડે કે નહીં? જેવી રીતના સમજો કે આપણે ડોક્ટર પાસે ગયા તો આપણે ડોક્ટરને શું કીધું કે ભાઈ પેટમાં દુખે છે, બરાબર? તો પહેલા એમણે શું કીધું, પહેલા આખી ફૂલ બોડીનું જરાક એણે એક સાધારણ પૂછી લીધું કે ભાઈ બીજે ક્યાંય દુખે છે, નથી દુખતું ને તમને, કઈ માથું દુખે છે કે એવું કઈ નથી ને? નથી. તો હવે ફોકસ કર્યું કે ચલો પેટમાં દુખે છે, હવે પેટમાં ક્યાં દુખે છે? અહીંયા ઉપર દુખે છે, બાજુમાં દુખે છે કે કેવું દુખે છે? જાણે ગેસ થયો એવું દુખે છે કે જાણે કઈ વાયુઓ એવું દુખે છે? કઈ જાતનું દુખે છે, ખ્યાલ આવે ને? પછી એની અંદર પછી સૂક્ષ્મ સવાલો પૂછતા જાય. એવી જ રીતે આપણે પહેલા એક સાધારણ સ્વરૂપ જોઈ લીધું કે વિશ્વમાં છ દ્રવ્ય છે અને એને બે તત્વોમાં ક્લાસિફાઈ કરી નાખ્યા, જીવ અને અજીવ. હવે આપણે દુઃખ ક્યાં છે? કે જીવની પર્યાયોમાં. તો હવે એનું વધારે એનલાર્જમેન્ટ કરે છે, બરાબર? જો જીવની પર્યાયોનું એક્સપાન્શન કરે છે એની સાથે સાથે જે પૂતગલમાં કર્મ ઉપર આરોપ આપવામાં આવે છે, આપણે ઉપાદાન નિમિત્ત સંબંધ સમજ્યા ને પહેલા, તો જેવા જેવા જીવના ભાવ એવો એવો આરોપ કર્મ પર આપવામાં આવે છે. તો એ જે આરોપ કર્મ પર આપવામાં આવે છે તો એને પણ આશ્રવ બંધ આદિ તત્વ સાથે સરખાવવામાં આવ્યા છે, બરાબર? તો જ્યાં કર્મની વાત આવશે ત્યાં દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય બંધ, દ્રવ્ય સંવર એવી રીતના કહેવામાં આવશે, અને જ્યાં જીવની વાત આવશે ત્યાં ભાવ આશ્રવ, ભાવ બંધ, ભાવ સંવર કેવી રીતના કહેવામાં આવશે. ખ્યાલ આવે છે કે નહીં? આખું ફોકસ તો હોવું જોઈએ જીવના ભાવો પર. જીવના ભાવ એમાં અશુદ્ધતા અને જીવના ભાવોમાં શુદ્ધતા. કેમ કે આ સાત તત્વોને સમજવાનું પ્રયોજન જ એ છે કે જીવ દુઃખીમાંથી સુખી કેવી રીતના, બરાબર? પણ સાથે સાથે કર્મની વાત ખાલી ઉપચારથી એ જીવના ભાવોના મેજરમેન્ટ માટે કહેવામાં આવે છે. આ જે કર્મ છે ને, એ કર્મ એ જીવના ભાવોનું ક્વોન્ટિટેટિવ મેજરમેન્ટ કરવા માટેના છે. જેવી રીતના આપણે તાવ માપવો હોય તો આમ તો શરીરને અડીએ તો હા ગરમ છે એટલું લાગે, પણ એનાથી ખબર ના પડે કેટલો તાવ આવ્યો. તો માપવા માટે શું કરીએ કે થર્મોમીટર મૂકીએ. થર્મોમીટરમાં શું થાય કે જૂના જમાનામાં પેલું મર્ક્યુરી હતું તો એ મર્ક્યુરી એક્સપાન્ડ થાય અને ઓલા જે પણ જેટલો તાવ હોય એક બે એ ત્યાં સુધી પહોંચે, બરાબર? નવા ઓલામાં ડિજિટલ આવી ગયું છે તો એ ડિજિટલમાં પણ એ મેટલ એક્સપાન્ડ થાય અને એ રીતે એનું ટેમ્પરેચર માપે. તો એ મેટલનું એક્સપાન્શન અને જે ઓલા આંકડા આવે છે એ આંકડા કાંઈ, એ આંકડા પોતામાં તાવ નથી આવી ગયો, મર્ક્યુરીની અંદર તાવ નથી. તાવ તો શરીરમાં છે પણ એ મર્ક્યુરી ખાલી મેજર કરવા માટે યુઝ થાય છે. એવી જ રીતે આ જીવના પરિણામોમાં જે સુખ દુઃખ છે એ તો જીવના પરિણામોમાં છે, એના મેજરમેન્ટ કરવા માટે કર્મ ઉપર કર્મને યુઝ કરવામાં આવે છે ફોર ક્વોન્ટિટેટિવ મેજરમેન્ટ. ખ્યાલ આવ્યો ને? એટલે જ્યાં જ્યાં જીવના પરિણામોની વાત આવે ત્યાં ત્યાં સાથે ઉપચારથી કર્મની વાત પણ કરવામાં આવે છે. આઈ હોપ આ ખ્યાલમાં આવી ગયો હશે, બરાબર? ચાલો તો આગળ વધીએ. તો જો આપણે આશ્રવ જોયું હતું તો આશ્રવ શું છે? એ જીવની વિકારી પર્યાય. વિકારી એટલે જીવની ઇમ્પ્યોર પર્યાય. તો જો વિકારી શુભાશુભ ભાવરૂપ જે અરૂપી અવસ્થા જીવમાં થાય છે તેને ભાવ આશ્રવ કહેવાય છે. જીવમાં જે શુભ ભાવ અને અશુભ ભાવ, જો જીવના ટોટલ ત્રણ જાતના ભાવ એટલે જીવની ટોટલ ત્રણ જાતની પર્યાય, એક પર્યાયને શુદ્ધ પર્યાય કહેવાય. શુદ્ધ પર્યાય ક્યારે થાય? કે જ્યારે જીવ પોતાના આત્મામાં લીન થઈ જાય અને એવો અંદર ડૂબી જાય કે એને બીજા કોઈ વસ્તુના વિકલ્પ પણ નથી આવતા. ખ્યાલ આવે છે? જીવને હવે કોઈ શુભ ભાવ બી નથી થતા અને અશુભ ભાવ બી નથી થતા, તો એને શુદ્ધ ભાવ કહેવાય છે. આ શુદ્ધ ભાવ તો સંવર નિર્જરા રૂપ છે અથવા મોક્ષ રૂપ છે, બરાબર, એની વાત આપણે કરશું પાછળથી. પણ વર્તમાનમાં જેટલા પણ મિથ્યાદ્રષ્ટિ જીવો છે એ બધા મિથ્યાદ્રષ્ટિ જીવોને કાં તો શુભ ભાવ થાય છે કાં અશુભ ભાવ થાય છે, બરાબર. આપણે દિવસને આજે ફોર એક્ઝામ્પલ આજના સવારથી આપણા દિવસને આપણે લઈએ તો જો સવારને આપણે ઉઠ્યા, બરાબર, પછી આપણે આપણું દૈનિક કાર્ય કર્યું, જે પણ આપણે દૈનિક કાર્ય કરીએ, બ્રશ આદિ બધું, એના પછી આપણે સપોઝ ભગવાનના દર્શન પૂજન આદિ કર્યા, બરાબર. તો જે દૈનિક કાર્ય કર્યું એ તો શરીરની સાર સંભાળ માટે, એટલે અશુભ ભાવ થઈ ગયા. પછી ભગવાનની પૂજા ભક્તિ આપણે આજે આદિ કરી, ભગવાનના દર્શન કર્યા, કોઈકે નમોકાર મંત્ર આદિ બોલ્યો હશે, કોઈ માળા કરી હશે, બરાબર, ઘણા લોકો ભક્તામાં સ્તોત્ર આદિ બોલે, જે પણ કર્યા હોય તો એ શુભ ભાવ થઈ ગયા. કેમ કે ભગવાન જે છે એ આપણા માટે રોલ મોડલ તરીકે એ શુદ્ધ જીવ છે ને, તો એમના ગુણાનું વાત કરવા એ શુભ ભાવ થઈ ગયા. એના પછી આપણે જઈને સવારના નાસ્તા પાણી કંઈક કર્યું હશે, બરાબર, તો એ વળી પાછું શરીરની સાર સંભાળ લેવા માટે કર્યું, તો વળી પાછા અશુભ ભાવ થઈ ગયા. એના પછી આપણે અહીંયા ક્લાસમાં આવીને બેઠા, બરાબર ને, તો એ ક્લાસમાં આવીને બેઠા તો વળી પાછા આત્માની વાત સાંભળીએ છીએ, એટલે પાછા શુભ ભાવ થાય. તો આ જો જીવને નિરંતર શુભ અશુભ શુભ અશુભ ભાવોનું ચક્ર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે, ખ્યાલ આવે છે કે નહીં? એ શુભ અશુભથી દૂર થઈને જ્યારે જીવ પોતાના શુદ્ધ ભાવમાં, એક થર્ડ ભાવ છે જે આપણે ક્યારે એક્સપિરિયન્સ નથી કર્યો કદાચ, ખ્યાલ આવે છે કે નહીં? પણ એ ભાવ એવો છે કે જીવ એમાં પોતાના જીવમાં એટલો એનગ્રોસ થઈ જાય કે એને હવે બીજી કોઈ વાતનો વિકલ્પ જ નથી આવતો, એને કોઈ દુઃખનો વિકલ્પ નથી આવતો. એ દુઃખ એટલે શારીરિક દુઃખ, એટલે એ જીવ, એને શુદ્ધ અવસ્થા, એને શુદ્ધ ભાવ, એને સુખરૂપ અવસ્થા કહેવાય છે, બરાબર. એનાથી રહિત જ્યારે જીવ નિરંતર શુભ અશુભ ભાવોમાં રહ્યા કરે છે તો જીવ નિરંતર મોહ રાગ દ્વેષ આદિના ભાવો કર્યા કરે છે. તો જીવના આવા મોહ રાગ દ્વેષના પરિણામ થવા તેને આશ્રવ ભાવ કહેવાય છે, ખ્યાલ આવ્યો કે નહીં? જો અહીંયા વાંચે, વિકારી શુભાશુભ ભાવરૂપ જે અરૂપી અવસ્થા જીવમાં થાય છે તેને ભાવ આશ્રવ કહે છે. જીવમાં જે આશ્રવ ભાવ થયા, શુભ અશુભ ભાવ થયા અથવા મોહ રાગ દ્વેષના ભાવ થયા તેને ભાવ આશ્રવ કહેવાય છે. હવે જ્યારે આ ભાવ આશ્રવ થાય ત્યારે એના નિમિત્ત રૂપે કર્મમાં શું થાય છે? જીવમાં મોહ રાગ દ્વેષના ભાવ થયા તો સાથે ત્યાં કર્મનું આગવું થાય છે. જો જીવના અશુભ ભાવ થાય તો પાપ કર્મ આવે છે, જો જીવના શુભ ભાવ થાય તો પુણ્ય કર્મ આવે છે. ઇન બેવ સિચ્યુએશન કર્મ તો આવ્યા ને, આવીને જીવ સાથે કર્મ તો જોડાયા. હવે જ્યાં સુધી કર્મ આવ્યા કરે અને જતા નથી, ખરી જતા નથી, ત્યાં સુધી તો જીવ સંસારમાં જ અશુદ્ધ અવસ્થામાં જ રહે છે, ખ્યાલ આવ્યો? જો એ જ આપણે અહીંયા વાંચીએ છીએ, જીવમાં શુભાશુભ ભાવરૂપ અરૂપી અવસ્થા થવી તે ભાવાશ્રવ છે અને તે સમયે નવીન કર્મ યોગ્ય રજકણોનું સ્વયં સ્વતઃ આવવું અને આત્મા સાથે એક ક્ષેત્રે આવવું તે દ્રવ્ય આશ્રવ છે. તેમાં જીવનો અશુદ્ધ ભાવ નિમિત્ત માત્ર છે. જીવના અહીંયાથી શુભાશુભ ભાવ થયા એટલે કે આશ્રવ ભાવ થયા એ નિમિત્ત, અને સામે કર્મ સ્વયં, કર્મ એટલે કારમાણ વર્ગણા, જે વાતાવરણમાં બધે જ કારમાણ વર્ગણા ફેલાયેલી છે, એ કારમાણ વર્ગણા સ્વયં સ્વતઃ પોતાની જ યોગ્યતાથી આવે છે. આવે છે એટલે કે ઈ જ્યાં આત્માના પ્રદેશો છે એ આત્માના પ્રદેશોમાં એક ક્ષેત્રાવગા રૂપે બંધાઈ જાય છે. જ્યાં બીજા કર્મ પરમાણુ પડ્યા છે ને જૂના, એ સ્કંદમાં આ નવા કર્મ બંધાઈ જાય છે. તો તેને કર્મનું બંધાવું કહેવાય છે અથવા તેને દ્રવ્ય આશ્રવ કહેવાય છે, બરાબર. જીવમાં ભાવ થવા તે ભાવ આશ્રવ અને કર્મનું આગવું તે દ્રવ્ય આશ્રવ, બરાબર. આગળ પુણ્ય અને પાપ તે બંને આશ્રવ અને બંધના પેટા ભેદ છે. જો બંધને આપણે થોડીક વારમાં જોઈએ છે, બરાબર, પહેલા પુણ્ય અને પાપને જોઈ લઈએ. જો શું કહે છે, પુણ્ય એટલે શુભ ભાવ. જો એક વસ્તુ ધ્યાન રાખવા યોગ્ય છે, જીવના જે ભાવ છે ને એ જીવના ભાવને શુભ ભાવ અથવા અશુભ ભાવ કહેવાય છે. બરાબર, જીવના ભાવોને શુભ ભાવ અથવા અશુભ ભાવ કહેવાય છે. અને એઝ અ રિઝલ્ટ ઓફ જીવના ભાવ કાં તો પુણ્ય કર્મ બંધાય છે કાં પાપ કર્મ બંધાય છે. ખ્યાલ આવ્યો? શુભ શુભ ભાવ અને પુણ્યમાં શું ડિફરન્સ? શુભ ભાવ ઇઝ ધ રીઝન, ઇઝ ધ કોઝ, એ કારણ છે, અને પુણ્ય ઇઝ ધ ફ્રૂટ, ઇઝ એન આઉટકમ, એ કાર્ય છે. શુભ ભાવ તે કારણ અને પુણ્ય તે કાર્ય. ખ્યાલ આવે છે કે નહીં? જીવમાં પુણ્ય થતું નથી, જીવમાં શુભ ભાવ થાય છે, અને પુણ્ય તો બંધાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ ઘણી જગ્યાએ કારણમાં કાર્યનો ઉપચાર કરીને જીવે પુણ્ય કર્યું એમ પણ કહી દેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના ફોર એક્ઝામ્પલ આપણો દીકરો હોય ને, એક્ઝામ આપવા જતો હોય તો આપણે એને આશીર્વાદ આપીએ ને, બેટા તારું પેપર સફળ થાય, હા, તને તારે સારા માર્ક્સ આવે, અને એને એકચ્યુઅલી સારા માર્ક્સ આવી જાય. તો મહેનત કોણે કરી? મહેનત તો છોકરાએ કરી. પેપર કોણે લખ્યું? છોકરાએ લખ્યું. સારા માર્ક્સ કોને આવ્યા? એ પણ છોકરાને આવ્યા. અને આરોપ શું અપાય? કે જો પપ્પા તમારા આશીર્વાદથી મને સારા માર્ક્સ આવ્યા. ખ્યાલ આવ્યો કે નહીં? તો ઘણી જગ્યાએ બોલવાના ઉપચારથી એમ કહી દેવામાં આવે કે જો મા બાપના આશીર્વાદથી છોકરાને સારા માર્ક આવ્યા. બરાબર છે કે નહીં? પણ એ ખાલી ઉપચારની ભાષા છે. રિયલ રીઝન શું છે? કે જીવની મહેનત, અરે એટલે છોકરાની મહેનત. એવી જ રીતે રિયલ અહીંયા શું છે? કે જીવના શુભ ભાવ, અને બોલવામાં શું આવે? જીવનું પુણ્ય. ખ્યાલ આવે છે કે નહીં? પુણ્ય ઇઝ એન આઉટકમ અને કોઝ ઇઝ જીવના શુભ ભાવ. જો વાંચીએ આપણે, પુણ્ય એટલે કે દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત વગેરે શુભ ભાવ જીવને થાય તે અરૂપી અશુદ્ધ ભાવ છે. જો પહેલા એ સમજીએ કે શુભ ભાવ કોને કહેવાય ને અશુભ ભાવ કોને કહેવાય. જ્યારે પણ જીવ કોઈ પરોપકારના ભાવ કરે છે, કોઈને મદદરૂપ થવાના ભાવ કરે છે, અથવા જીવ દેવશાસ્ત્ર ગુરુની પૂજા ભક્તિના ભાવ કરે છે, અથવા જીવ પોતાના જ આત્મા વિશે તત્વ વિચાર આદિના ભાવ કરે છે, અને જે ધર્મની વૃદ્ધિ થાય અથવા સમાજમાં બધાનું ભલું થાય એવા જે પોઝિટિવ ભાવ હોય તેને શુભ ભાવ કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જે પણ પોઝિટિવ ભાવ હોય તેને શુભ ભાવ કહેવાય છે. અને સમાજમાં બધાનું બુરું થાય અથવા જીવને પણ પાપના ભાવ થાય, આ શરીરને પોષણ કરવાના ભાવ થાય, કોઈને દુઃખ દેવાના, હિંસા, જૂઠું, ચોરી આદિના પરિણામ થાય, મિથ્યાત્વના પરિણામ થાય, તો આ જે પણ નેગેટિવ ભાવ થાય છે એને અશુભ ભાવ કહેવાય છે. અશુભ ભાવને કારણે પાપ કર્મ બંધાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો આ તો આપણો થયો એક પોઈન્ટ. આ જીવના શુભ ભાવ કહો કે અશુભ ભાવ કહો, એ બંને અરૂપી જીવના ભાવો છે ને. જીવના શુભ ભાવ અથવા અશુભ ભાવ એ બંને જીવના ભાવો છે, અને જીવ પોતે અરૂપી છે, માટે એના શુભ અને અશુભ દેવ ભાવો પણ અરૂપી છે. બરાબર, એ થયો વન પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, જીવના શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય એ બંને એક્સટર્નલી ફોકસ્ડ ભાવો છે. એટલે શું? બહિર્લક્ષી ભાવો છે. જીવ જ્યારે કોઈને દાન આદિ આપે તો પણ સામેવાળા વ્યક્તિને જોઈને આપે છે, ભગવાનની પૂજા ભક્તિ કરે છે તો પણ સામેવાળા દેવશાસ્ત્ર ગુરુને જોઈને કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો શુભ ભાવમાં પણ કોઈ બીજા પર ફોકસ છે, અને અશુભ ભાવ કરે તો કાં તો આ શરીર પર લક્ષ આપે છે તો મિથ્યાત્વ ભાવ થાય છે, અથવા કોઈની હિંસા, જૂઠું, ચોરી કરવા માટે પણ સામેવાળા પર લક્ષ છે તો અશુભ ભાવ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, ઓલ ઓફ ધેમ આર એક્સટર્નલી ફોકસ્ડ. જ્યારે શુદ્ધ ભાવ હોય તો એ જીવ પોતાના આત્મામાં લીન થઈ જાય છે, અને આત્મામાં લીન થતા પોતાના આત્મા પર ફોકસ છે ત્યારે એને શુદ્ધ ભાવ થાય છે. ખ્યાલ આવ્યો? તો શુદ્ધ ભાવ ઇઝ ઇન્ટરનલી ફોકસ્ડ, અને શુભ અથવા અશુભ ભાવ દે આર બોથ એક્સટર્નલી ફોકસ્ડ. ખ્યાલ આવ્યો? तो शुभ और अशुभ बोध कलेक्टिवली आर कॉल्ड अशुद्ध भाव। जयरे आत्मा में डूबी जाए तो इन्हें कहवा शुद्ध भाव। आत्मा थी बाहर आने जो एक्टिविटी करे वेधर इट इज शुभ भाव के अशुभ भाव ए बधाने अशुद्ध भाव कहवाय। एट्ले कि पुण्य और पापना जो परिणाम है ये बदा अशुद्ध भाव है। ख्याल आए जो वाँचिए फरी थी। दया दान भक्ति पूजा व्रत वगैरेना शुभ भाव जीवने थाय ते अरूपी शुद्ध अशुद्ध भाव है। केवा छे अशुद्ध भाव अने ते भाव पुण्य छे। जो भाव पुण्य कहो के शुभ भाव कहो एक ज वस्तु छे। ख्याल आव्यो के नहीं? कारण मां कार्य नो उपचार करीने जीवना भावों ने अने जेनु फ्रूट छे पुण्य ए बेने जोड़ीने अहींया भाव पुण्य कही दीधुं छे। बराबर। हवे एज समय कर्म मां शुं सिचुएशन बने छे जो ते समय शातावेदनीय शुभ नाम आदि कर्म योग्य परमाणुओनो समूह स्वयं स्वतः एक क्षेत्रावगाह संबंधे जीवनी साथे बंधाय छे ते द्रव्य पुण्य छे। तेमां जीवनो अशुद्ध भाव निमित्त मात्र छे। जे समय जीव ने शुभ भाव थया कोईनी दया भक्ति आदि करवाना भाव थया अथवा देवशास्त्र गुरु नी पूजा दर्शन आदि ना भाव थया अथवा पोताना आत्माना तत्व विचार आदि ना भाव थया ज्यां सुधी अनुभव मां नथी विचार मां पण छे तो पण ए शुभ भाव छे। ख्याल आव्यो के नहीं? तो आवा शुभ भाव ने कारणे पुण्य कर्म आवीने बंधाय छे। बराबर। हवे तमे सांभळ्यु हशे कर्म बे प्रकारना छे। क्या बे प्रकारना? घाती कर्म अने अघाती कर्म। ख्याल आव्यो के नहीं? घाती कर्म शू छे के जे जीवना परिणामों ने घाते छे। एटले जीवनु ज्ञान होय तो ज्ञान ओछू थई जाय। जीवमां जे वीर्य पुरुषार्थ उत्पन्न थाय तो पुरुषार्थ ओछो थई जाय अथवा जीवना परिणाम जे श्रद्धा चारित्रना परिणाम छे विपरीत थई जाय तो एने घाती कर्म कहेवाय छे। अने सेकेंड अघाती कर्म के जे जीवना परिणामों ने तो घातता नथी पण एनु फल आजूबाजूना संयोगोमां मळे छे तो तेने अघाती कर्म कहेवाय छे। जेवी रीतना शरीर आदि मळवुं आ घर मकान आदि मळवुं ए बधा अघाती कर्मना फ्रूट्स छे। बराबर। तो जीवना परिणामों ने जे घाते जे जीवना परिणामों ने घाते ए कर्म पुण्य कर्म केवी रीतना होई शके? ख्याल आव्यो के नहीं? जे परिणाम जीवना जे कर्म जीवना परिणामों ने घात जो एक्चुअली तो कोई कर्म जीवना परिणामों ने कहीं करतु ज नहीं केम के कर्म जुदू द्रव्य छे जीव जुदो द्रव्य छे अने एक द्रव्य बीजा द्रव्य नु कहीं ज करी शकतु नहीं। बराबर। पण आ तो बोलवानी भाषा में निमित्त नैमित्तिक संबंध थी एम कहेवाय छे कि कर्म जीवना परिणामों ने घाते छे। ख्याल आव्यो के नहीं? बोलवानी भाषा पर थी कयो कयो एंगल छे समझी लेवानो। तो अहींया शुं कहे छे कि कर्म जीवना परिणामों ने घाते उपचार थी पण घाते तो ये पुण्य केवी रीतना कहेवाय? एटले घाती कर्म तो बधा पाप रूप ज छे। जे अघाती कर्म छे क्या शरीर मळवुं तो शरीर मळे तो सारू शरीर पण मळी शके अथवा रोगवाळू शरीर मळी शके। घर मकान आदि मळे छे तो सारू सरस मकान मळी शके अथवा तमने तूटेलू फूटेलू खराब एकदम मकान मळे। तो ज्यां पुण्यना उदयो छे त्यां शरीर पण सारू मळे छे घर मकान आदि बधुं सारू मळे छे। ख्याल आव्यो के नहीं? तो ज्यां जीव पोताना शुभ भाव करे छे जो ध्यान आपजो ज्यां जीव शुभ भाव करे छे दया दान भक्ति पूजाना भाव करे छे तो एने उपचार थी पण आवा पुण्यना कर्म बंधाय छे। तो अत्यारना वर्तमानमां आपणी एवी इच्छा होय ने कि आपणुं घर मकान आदि सारू होय शरीर निरोगी आदि होय तो एवुं होवा माटे पण पुण्यनी जरूरत पड़े छे। ख्याल आव्यो के नहीं? तो भूतकाळमां जो सारा परिणाम कर्या हशे दयादान आदि कर्या हशे भक्ति पूजा कर्या हशे तो एना उदयमां वर्तमानमां बधुं सारू देखाय छे। हवे वर्तमानमां जो आवा सारा परिणाम करशे तो एना उदयमां भविष्यमां सारा संयोगो मळशे। ख्याल आवे छे के नहीं? वर्तमानमां जे जीव तमे समझो वर्तमानमां आ हवे जे बधा विदेशना लोको छे मांस ने बधुं खाय छे दारू आदि पीए छे आखो दिवस शरीर आदिना ભોગ સામગ્રીમાં જ રહેલા હોય છે કે નહીં, પણ તોય એ લોકો વેલ્ધી ને હેલ્ધી ને બધું દેખાય છે. એ એટલે દેખાય છે કેમકે પૂર્વના ઉદયને કારણે અત્યારના હેલ્ધી વેલ્ધી છે. આ વર્તમાનમાં જે પાપ કરી રહ્યા છે તો એના ફળમાં ભવિષ્યમાં તો નરક નિગોદમાં જ જવાના છે, અને ત્યાં એમને કઈ રીતે સારા ઘર ને મકાન ને બધું મળશે કે સારું શરીર મળશે, બધું રોગગ્રસિત ને એવું જ મળશે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે જીવે હંમેશા પોતાના પરિણામો તો સારા જ રાખવા જોઈએ, હંમેશા દયા દાન ભક્તિ પૂજા આદિના ભાવોમાં રત રહેવું જોઈએ. જે સમાજ સેવા આદિના ભાવો છે ને, એ શુભ ભાવ છે પણ એ લોઅર ક્વોલિટીના શુભ ભાવ છે. જો ધ્યાનથી સાંભળીએ, જે સમાજ સેવા આદિ આપણે કરીએ છીએ ને, જે ગરીબોને ખાવાનું આપી દીધું, અત્યારના કોરોનામાં ભાઈ બધા બેરોજગાર થઈ ગયા છે તો કોઈને ડોનેશન આદિ આપી દીધું, કોઈને પૈસા આદિની મદદ કરી, કોઈની ટ્રીટમેન્ટ આદિમાં આપણે મદદ કરી દીધી, એ બધા લો ક્વોલિટીના શુભ ભાવો છે. એ બધા લો ક્વોલિટીના કેમ છે? કેમકે આ શુભ ભાવને અને જીવના કલ્યાણને કઈ સંબંધ નથી. આ તો જીવના ખાલી કષાયોના પરિણામ મંદ થયા. જેટલો મોહ લોભ આપણને પૈસા પ્રત્યે હતો, એ પેલાને દાન આપીને એ આપણો લોભ મંદ થયો, એટલે એ લો ક્વોલિટીના શુભ ભાવ છે. એનાથી આગળ વધીને જ્યારે ભગવાનની ભક્તિ પૂજા આદિના ભાવ થાય છે તો જીવને પોતાના કલ્યાણનો વધારે ભાવ થાય છે કે નહીં? ભગવાનનું સ્વરૂપ જોઈને જીવને પોતાના કલ્યાણનો વિચાર આવે છે, માટે એ ઓલા કરતા વધારે હાઈ ક્વોલિટીના શુભ ભાવ છે. જે પરની દયા દાન આદિ કરીને સમાજ સેવા કરી એના કરતા ભગવાનની ભક્તિ પૂજા આદિ વધારે શુભ ભાવ છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એનાથી પણ આગળ જ્યાં જીવ પોતાના તત્વ ચિંતનમાં પોતાના આત્માનું સ્વરૂપ વિચાર કરવામાં ડૂબી જાય છે, અનુભવ નથી પણ એની પહેલા પણ હું કોણ છું, આ જીવનો સ્વભાવ શું છે, જ્ઞાન દર્શન શું છે, આ શરીરનો સ્વભાવ શું છે, જ્યાં જીવ આ બધા વિચારમાં ડૂબે છે, આ વિચાર ઇઝ ઇવન હાયર ક્વોલિટી ઓફ શુભ ભાવ. ખ્યાલ આવે છે કે નહીં? તો જીવને જેટલું હાઈ ક્વોલિટીનો શુભ ભાવ કરે એટલા પુણ્ય વધારે બંધાય છે. ખ્યાલ આવે? ચાલો હવે આગળ વધીએ. હવે પાપમાં જઈએ છે. જો પાપ કોને કહેવાય? જે નેગેટિવ ભાવો કરે છે, જે હિંસા, જે પાંચ પાપના ભાવ છે, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, મિથ્યાત્વ આદિ, એ બધા પાપના ભાવ છે. તો જો અહીંયા શું કહે છે, મિથ્યાત્વ, હિંસા, અસત્ય, ચોરી, અવ્રત, આ જે પાંચ પાપ થઈ ગયા ને, વગેરેના અશુભ ભાવ તે પાપ છે. અને એ પાપના સમયે જ્ઞાનાવરણીય, મોહનીય, અશાતાવેદનીય આદિ કર્મયોગ્ય પૂતગલો સ્વયં સ્વતઃ જીવની સાથે બંધાય છે, તે દ્રવ્ય પાપ છે. તેમાં જીવનો અશુભ ભાવ નિમિત્ત માત્ર છે. જો જ્યારે જીવ પાપના ભાવ કરે છે ત્યારે કર્મ સ્વયં સ્વતઃ પોતાની રીતે જીવ સાથે બંધાઈ જાય છે. તો જીવના પાપના ભાવને ભાવ પાપ કહેવાય છે અને કર્મનું બંધાવવું તેને દ્રવ્ય પાપ કહેવાય છે. બરાબર? હવે જો તમે નોટિસ કર્યું હોય તો કે પાપના ભાવ કીધા તો મેજરલી અહીંયા જ્ઞાનાવરણીય આદિ ઘાતી કર્મનું વર્ણન કર્યું. હા, જોયું તમે? જ્યારે પુણ્યનું વર્ણન કર્યું હતું તો જો પુણ્યના વર્ણનમાં અહીંયા શું કીધું, શુભ નામ કર્મ, શાતાવેદનીય, આ બધા તો અઘાતી કર્મ છે. અઘાતી કર્મમાં જ પુણ્ય પ્રકૃતિઓ છે, અને પાપ પ્રકૃતિઓ જો ઘાતી કર્મમાં પણ છે અને અઘાતીમાં પણ છે, તો જો આ જ્ઞાનાવરણીય આદિ મોહનીય આ બધા ઘાતી કર્મ છે, અને અશાતાવેદનીય એ અઘાતી કર્મ છે, આ જ્ઞાનાવરણીય આદિ ઘાતી કર્મ, તો ઘાતી કર્મ પાપરૂપ છે. અને અસાતાવેદનીય એટલે અઘાતી કર્મમાં બે ટાઈપ, અહીંયા જો સાતાવેદનીય પુણ્યરૂપ અને અસાતાવેદનીય તે પાપરૂપ. ખ્યાલ આવ્યો કે નહીં? તો આમાં ખરી રીતે તો શું સમજવું કે જીવના જે પરિણામ છે એ જીવના પરિણામોનો જ એ જીવના ભાવ કહેવાય છે અને એ જ મુખ્ય છે. જ્યાં જીવના એવા પરિણામ થયા ત્યાં સાથે સાથે બાહ્યમાં પુણ્ય અને પાપરૂપ કર્મ ઓટોમેટિકલી એના પોતાની યોગ્યતાથી એ કર્મ પરમાણુ આવીને જીવ સાથે બંધાય છે. ખ્યાલ આવ્યો? હવે જો, હવે વી વિલ રિફર બેક ટુ અર્લિયર સ્ટેટમેન્ટ કે પુણ્ય અને પાપ તે બંને આશ્રવ અને બંધના પેટા ભેદ છે. બરાબર? તો પેટા ભેદ એટલે શું? કે દેર આર ટુ ટાઈપ્સ ઓફ આશ્રવ અને બંધ. પુણ્ય આશ્રવ, પુણ્ય બંધ. પાપ આશ્રવ, પાપ બંધ. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો એ આપણે થોડીક વારમાં એને જોઈએ. ફરીથી આગળ વાંચીએ. જો જો બ્રેકેટમાં પરમાર્થત એટલે કે વાસ્તવમાં પુણ્ય પાપ એટલે કે શુભ અશુભ ભાવ આત્માને અહિતકર છે. જો આપણે વાત થઈ એવી રીતના, વેધર વી આર ડુઇંગ પુણ્ય ભાવ કે પાપ ભાવ, આપણે પુણ્યમાં જોડાઈએ છે કે પાપ ભાવમાં જોડાઈએ છે, શુભ ભાવમાં જોડાઈએ છે કે અશુભ ભાવમાં જોડાઈએ છે, આપણું લક્ષ્ય, આપણું ફોકસ હંમેશા બહાર તરફ હોય છે. જ્યારે જ્યારે જીવ પોતાના આત્મામાં જોડાય છે તો ત્યારે તો એને શુદ્ધ ભાવ પ્રગટ થાય છે, અને જ્યારે આત્મામાં નથી જોડાતા અને બહાર તરફ હોય છે તો ત્યારે કાં તો પુણ્ય ભાવ થાય છે કાં પાપ ભાવ થાય છે. બરાબર? તો જો એ પુણ્ય અને પાપ તે આત્માને અહિતકર છે, કેમ કે એનું ફોકસ બહાર તરફ છે માટે આત્માને અહિતકર છે. આત્માની ક્ષણિક અશુદ્ધ અવસ્થા છે. જ્યાં જીવ આત્મામાં લીન થઈને અનુભવમાં ડૂબી જાય છે તેને શુદ્ધ અવસ્થા કહેવાય છે. એ અવસ્થાને છોડીને જીવ બધા અશુદ્ધ અવસ્થામાં છે. સમ્યક દ્રષ્ટિને પુણ્યભાવથી આંશિક સંવર નિર્જરા થાય છે એ માન્યતા જૂઠી છે. આપણે ઘણી જગ્યાએ કહીએ ને કે ભાઈ તમે પૂજા ભક્તિ આદિ કરો, વ્રત ઉપવાસ આદિ કરો તો તમારા કર્મ ખપી જાય, કર્મની ક્ષપણા થાય, એ વાત ખોટી છે. કોઈ પણ શુભ ભાવ કરવાથી કર્મ ખપતા નથી, પુણ્ય કર્મ બંધાય જ છે. જો ધ્યાનથી સાંભળજો અને નોટ કરજો, કોઈ પણ શારીરિક ક્રિયા કરવાથી કે શુભ ભાવ કરવાથી કર્મ ક્યારેય ખપતા નથી. આપણે વ્રત ઉપવાસ આદિ કરવા જોઈએ, ન કરવા જોઈએ એની વાત નથી. શેના માટે કરવા જોઈએ? કે એ સમયમાં જીવના પરિણામ મંદ થાય છે. પરિણામ મંદ થતા જીવને એક ઓપોર્ચ્યુનિટી, એક મોકો મળે છે કે જે પોતાનું સ્વરૂપનો વિચાર કરી શકે, અને પોતાના સ્વરૂપનો વિચાર કરીને, તત્વોનો દ્રઢ નિર્ણય કરીને, પોતાના આત્મામાં જો ડૂબીને અનુભવ સુધી પહોંચી જાય તો તેને સમ્યક દર્શન આદિની પ્રાપ્તિ થાય છે, એને શુદ્ધ ભાવની પ્રગટતા થાય છે. પણ જો એ વ્રત ઉપવાસને જ પોતે એમ માની લે કે બસ આ જ કરવા યોગ્ય છે, આનાથી જ મારા કર્મ ખપી જશે, તો જીવની માન્યતા જ જૂટી થઈ ગઈ ને. અને માન્યતા જૂટી હોવાથી જીવ આગળ વધીને ક્યારે આત્માના અનુભવ સુધી પહોંચી શકતો જ નથી. ખ્યાલ આવે છે? અને જ્યાં આત્માના અનુભવ સુધી પહોંચી શકતો નથી તો જેટલા પણ વ્રત ઉપવાસ આદિ કર્યા એના જે યથાયોગ્ય પુણ્ય તો બંધાઈ ગયા, પણ એ પુણ્યને કારણે જીવ અહીંથી સ્વર્ગમાં જશે, સ્વર્ગથી પાછો તિર્યંશમાં જશે, તિર્યંશથી વળી નરકમાં જશે, વળી ત્યાંથી મનુષ્ય થશે, એમ ચાર ગતિનું પરિભ્રમણ ચાલ્યા જ કરે છે. જો આગળ વાંચો. જે સમ્યક દ્રષ્ટિ છે તેને પુણ્યભાવથી આંશિક સંવર નિર્જરા થાય છે એ માન્યતા જૂઠી છે. દ્રવ્ય પુણ્ય પાપ આત્માને હિત અહિત કરી શકતા જ નથી. પુણ્યભાવ હોય કે પાપ ભાવ હોય તે બધા જ આત્માને અહિતકર છે. જેવી રીતના ઝેર હોય ને, ઝેર એટલે પોઈઝન, તો પોઈઝન કોને કહેવાય? પોઈઝન એક એવો પદાર્થ છે કે જેને ખાવાથી મનુષ્યનું મૃત્યુ થાય છે. બરાબર? પોઈઝન એટલે ઝેર એક એવો પદાર્થ છે જેને ખાવાથી મનુષ્યનું મૃત્યુ થાય. હવે અમુક પોઈઝન કડવા હોય અને અમુક પોઈઝન મીઠા હોય. ખ્યાલ આવે છે ને? મીઠા પોઈઝનને સ્વીટ પોઈઝન કહેવાય, જે મીઠું ટેસ્ટ હોય, અને અમુક પોઈઝન તો કડવા હોય. મેજોરિટી પોઈઝન કડવા ટેસ્ટના જ હોય. तो हमें क्यू पॉइजन खावा जीव ने सारू थाय एटले मनुष्य ने सारू थाय स्वीट के कड़वू अरे एक नहीं स्वीट पॉइजन खावा मनुष्य मरी जाए कड़वू पॉइजन खावा मनुष्य मरी जाए ख्याल आयो कि नहीं एवज रीते पुण्य भाव करवाती भी जीव चार गति में रखड़े छे पाप भाव करवाती पण चार गति में रखड़े छे फरक शू पड़ो कि पुण्य भाव करवाती अहींथी कदाच स्वर्ग आदि में जसे पाप भाव करवाती कदाच तिर्यंश नरक में जसे पण छेवटे तो चार गति में परिभ्रमण ज करे छे कि नहीं माटे बधाज अहितकर छे हितकर ने अहितकर एवा बे भेद नथी बधुज अहितकर ज छे चल आगळ वाचे अपने पुण्य पाप नु स्वरूप वाँच्यू अपने शू वाँच्यू थू के पुण्य ने पाप बेव आश्रव अने बंधना भेद छे तो पहला बंध ने समझिए पछी ए पॉइंट ने फरीथी टच करशुं जो बंध ने शू कहे छे बंध शू छे आत्माना अज्ञान राग द्वेष पुण्य पाप रूप विकारों में रोकाई जवू अटकी जवू ते बंध भाव छे जो समझिए आने थोड़ुं तमे विचार करजो अने पोताना भावों थी को रिलेट करवानी कोशिश करजो समझो कि कोई पण आपणी गमती वस्तु होय अथवा न गमती वस्तु होय फॉर एनी मैटर विचार करजो सपोज आपने कई वागी जाए तो ये आपने गमतू नथी ने केम के बहु दुख थाय छे आपणे पड़ी जाइए आपणो घूटण छोलाई जाए तो समझो बहु दुख थाय छे बराबर आपणी इच्छा शू छे के ए दुख दूर थई जाए बराबर હવે જે આપણને વાગી ગયું એનું આપણને જ્ઞાન થાય છે કે નહીં એનો અનુભવ થાય છે કે નહીં તો એ જ્ઞાન થવામાં એ અનુભવ થવામાં જીવને દુઃખનું વેદન થાય છે બરાબર તો એ દુઃખનું વેદન જીવને નથી ગમતું એટલે એને દૂર કરવાની ઈચ્છા કરે છે એટલે ત્યાં દ્વેષ ભાવ થાય છે બરાબર હવે જ્યાં સુધી એ લાગેલું છે અને એ દ્વેષનો ભાવ થાય છે તો ફોર અ મોમેન્ટ થોડોક વખત પણ ઇવન ઇટ મે બી ફ્રેક્શન ઓફ અ સેકન્ડ ઓર ઇટ કેન બી મિનિટ્સ પણ જીવનું લક્ષ્ય આખું ફોકસ ત્યાં ને ત્યાં જ રહ્યા કરે છે કે નહીં હવે એને મમ્મી વારે ઘડીએ ફૂસલાવે કંઈક ટીવી બતાવે અથવા કંઈક ગુલાબજાંબુ કે કંઈક ખવડાવે ગમે તે કરે પણ એનું ફોકસ ક્યાં જાય છે વારે ઘડીએ કે અરે બહુ વાગી ગયું છે અને વારે ઘડીએ રડવા માંડે છોકરો ખ્યાલ આવે છે કે નહીં તો આજે થોડોક વખત માટે જીવ ઓલા પરિણામોમાં જોડાઈ જાય છે એ જોડાવાને અટકી જવાને બંધ કહેવાય છે જો ઇન સમરી આશ્રવ અને બંધમાં શું ફરક ઇન શોર્ટ આશ્રવ અને બંધમાં શું ફરક કે જીવમાં મોહ રાગ દ્વેષ આદિ ભાવોનું થવું ઉત્પન્ન થવું આવવું તેને આશ્રવ કહેવાય છે અને એમાં જોડાવવું એમાં જ અટકી જવું એમાં થોડો વખત માટે ડૂબેલા રહેવું તેને બંધ કહેવાય છે જો આપણે આપણું જ્ઞાન જીવનું થાય ને એ જ્ઞાનમાં પણ એ જ પેટર્ન તમને જોવા મળશે કઈ પેટર્ન કે સમજો આપણે કોઈક એક વસ્તુનો વિચાર કરીએ છીએ સમજો આપણે કોઈક આપણે રસ્તામાં કોઈ ગાડી જોઈ હોય એ ગાડીનો વિચાર કરીએ છીએ તો થોડોક વખત માટે ગાડીનો વિચાર કરીએ એમાં કંઈક આપણને જ્ઞાનમાં બીજું સિગ્નલ મળે સિગ્નલ મળે એટલે કોઈકે બૂમ પાડી ઘરમાં બેલ વાગી કોઈ સરસ સુગંધ આવી અથવા આપણને સ્પર્શમાં કંઈક ગરમ વસ્તુ પદાર્થ અડી ગયો કંઈક બીજું સિગ્નલ મળ્યું વોટ એવર ઇટ ઇઝ તો આપણું જે લક્ષ્ય આપણો ભાવ જીવના પરિણામ પેલું ગાડી જોવામાં ને એના મોહમાં હતા એ પાપ ભાવ હતા ત્યાંથી હટીને સમજો કે એક સરસ મજાની ખાવાની સુગંધ આવી તો ઓલા પાપ ભાવથી હટીને બીજા પાપ ભાવમાં જીવના પરિણામ ગયા કે નહીં હવે આ જે સુગંધ આવી તો સુગંધ આવી એટલે એનો વિચાર કરવા બેઠા કે અરે આ શેની સુગંધ છે કેટલી સરસ અરે કેટલો સરસ ટેસ્ટ હશે એ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ માટે એનો વિચાર આવ્યો વળી ત્યાંથી પરિણામ હટ્યા અને બીજી જગાએ ગયા પાછા ખ્યાલ આવે છે કે જીવના પરિણામ કેવા છે કે થોડોક વખત એક જગ્યાએ રહે પછી જમ્પ કરીને બીજી જગ્યાએ જાય વળી પાછું જમ્પ કરીને ત્રીજી જગ્યાએ જાય એમ નિરંતર જમ્પ કર્યા કરે છે તો જે થોડોક વખત એ પરિણામ એમાં ને એમાં અટકાયેલા રહે છે એ અટકાયેલા પરિણામને બંધ કહેવામાં આવે છે સો આઈ હોપ ઇટ ઇઝ મોર ક્લિયર જીવમાં મોહ રાગ દ્વેષના પરિણામ થવા તેને આશ્રવ કહેવાય, અને એમાં ને એમાં જોડાયેલા રહેવું, એનગ્રોસ રહેવું, એને બંધ કહેવાય છે. સપોઝ આપણે કોઈ ટીવીમાં અથવા મૂવી કે કંઈ જોતા હોઈએ અને એમાં કોઈક સરસ મજાનો કંઈક સીન આવતો હોય જે આપણને ગમતો હોય. સમજો કોઈક ડિટેક્ટિવ સિરિયલ હોય તો કંઈક સસ્પેન્સ હોય, અથવા કોઈ કોમેડી હોય તો કંઈ હસાવતા હોય, તો એ જરાક આપણને ગમે. કોઈ એક્શન સીન આવી જાય તોય આપણા જેવા દુષ્ટ જીવોને ગમે, અને વચમાં એમાં કંઈ રડવાની વસ્તુ આવે તો આપણને બોર થઈ જાય. એટલે ત્યાં આપણું અટેન્શન થોડું તૂટે અને આપણે વળી બીજું કંઈક વિચાર કરતા થઈએ. ખ્યાલ આવે છે કે નહીં? તો જેટલો વખત એક જગ્યાએ પરિણામ રહે છે અને એમાં ને એમાં જીવ જોડાયેલો રહે છે તેને બંધ કહેવાય છે. અને વળી આ પરિણામ ફરે છે, આ જીવના પરિણામોનું ફરવું અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તમાં થયા કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એવું આગમનું વચન છે, મોટા શાસ્ત્રમાં એવું કહે છે કે દરેક અંતર્મુહૂર્તમાં જીવના પરિણામ ફરીને પુણ્ય પાપ પુણ્ય પાપ પુણ્ય પાપ એવું થયા જ કરે છે નિરંતર. ખ્યાલ આવે છે ને? એક સાથે સળંગ પાપ પાપ પાપમાં એ જીવ રહેતો નથી, અને એક સાથે સળંગ પુણ્ય પુણ્ય પુણ્યમાં એ જીવ રહેતો નથી. નિરંતર પરિણામો બદલાયા કરે છે. તો નવા પરિણામોનું થવું એને આશ્રવ, એટલે નવા મોહ રાગ દ્વેષનું થવું તેને આશ્રવ, અને એમાં ને એમાં જોડાયેલા રહેવું તેને બંધ. ખ્યાલ આવે? તો આશ્રવ અને બંધ, આશ્રવ અને બંધ, અને એના બેના બે બે પ્રકાર, પુણ્ય આશ્રવ પુણ્ય બંધ. જેવી રીતના ભગવાનના પૂજા ભક્તિમાં આપણે જોડાયા, એ ભાવ આપણને થયા તો પુણ્ય થયું, એટલે પુણ્ય આશ્રવ થયું, બરાબર? અને એમાં ને એમાં જોડાયેલા રહ્યા તો પુણ્ય બંધ થયું. વળી ત્યાંથી હટીને આપણો ઉપયોગ, આપણું જ્ઞાન બીજે ક્યાંક ગયું, હવે બીજે ક્યાંક ગયું તો ત્યાં જઈને પાપ આશ્રવ થયા, અને એમાં ને એમાં જોડાયેલા રહ્યા તો પાપ બંધ થયું. ખ્યાલ આવ્યો કે નહીં? એવી રીતના મેઇન કેટેગરી બે તત્વની, આશ્રવ અને બંધ, અને એના બેના બે બે સબ ટાઈપ્સ, આશ્રવના પુણ્ય આશ્રવ પાપ આશ્રવ, બંધના પુણ્ય બંધ અને પાપ બંધ. ઓકે, સો આઈ હોપ દેટ ઇઝ ક્લિયર. જો આપણે આગળ વાંચીએ, આત્માના અજ્ઞાન રાગ દ્વેષ અને પુણ્ય પાપ રૂપ વિકારમાં રોકાઈ જવું, અટકી જવું તેને ભાવ બંધ કહે છે. કોઈ પણ ભાવોમાં, રાગ દ્વેષના ભાવ, અજ્ઞાન ભાવ કે પુણ્ય પાપના ભાવ, એમાં અટકી જવું રોકાઈ જવું તેને ભાવ બંધ કહે છે. અને તે જ સમયે કર્મયોગ્ય પુદ્ગલોનું સ્વયં સ્વતઃ જીવની સાથે એક ક્ષેત્રાવગા રૂપે બંધાવવું તે દ્રવ્ય બંધ છે, અને તેમાં જીવનો અશુદ્ધ ભાવ નિમિત્ત માત્ર છે. જ્યારે જીવે ભાવ કર્યા હતા અને મોહ રાગ દ્વેષને કારણે કર્મ આવ્યા તો એને આશ્રવ કીધું હતું, બરાબર? કર્મનું આવવું તે આશ્રવ, અને કર્મનું જીવ સાથે બંધાવવું તે બંધ. કર્મનું આવવું તે આશ્રવ, અને કર્મનું જીવ સાથે બંધાવવું તે બંધ, બરાબર? તો આવા જીવે શુભ ભાવ અને અશુભ ભાવ અનાદિકાળથી કર્યા છે. જીવ અનાદિકાળથી શુભ અશુભ શુભ અશુભ શુભ અશુભ દરેક અંતર્મુહૂર્તમાં ચેન્જ કરતો કરતો જીવ આ જ ભાવો કર્યા કરે છે. એક ક્ષણ પણ અનાદિમિત્યા દ્રષ્ટિ જીવે એક ક્ષણ પણ પોતાના આત્માનો અનુભવ કર્યો નથી, અને પોતાના આત્માનો અનુભવ કર્યો નથી એટલે શુદ્ધ ભાવ અનાદિકાળથી કર્યા નથી. નિરંતર અશુદ્ધ ભાવોમાં જ, નિરંતર અશુદ્ધ ભાવોમાં જ રહ્યા કરે છે, બરાબર? તો જો હવે આગળ શું કહે છે સંવરમાં, કે આ જે પુણ્ય પાપ રૂપ અશુદ્ધ ભાવ છે તે અશુદ્ધ ભાવને, એટલે કે આશ્રવને, આત્માના શુદ્ધ ભાવ દ્વારા રોકવા તે ભાવ સંવર છે. જો રોકવા કેવું તો ઉપચાર છે, ખ્યાલ આવે છે ને? જેવી રીતના કોઈ નદીનું પાણી આવે છે, એ નદીના પાણીને આપણે રોકવા, એવું રોકવાની જરૂરત નથી. જેવી રીતના પાણી કંઈ આવતું હોય ને એને રોકવું પડે એવું નથી. અહીંયા તો કેવું છે કે જીવને દરેક સમયે નવી નવી પર્યાય થાય છે ને. જીવના જ્ઞાન ગુણમાં, શ્રદ્ધા ગુણમાં, ચારિત્ર ગુણમાં દર સમયે નવી નવી પર્યાય થાય છે. જે જૂની પર્યાય હતી એ પર્યાય એક સમયની હતી અને એનો નાશ થઈ ગયો, નવી પર્યાય ઉત્પન્ન થઈ, નાશ એટલે વ્યય થઈ ગયો. ખ્યાલ આવ્યો કે નહીં? અને આ સમયે નવી પર્યાય ઉત્પન્ન થઈ, આ સમયની પર્યાય નેક્સ્ટ સમય એનો પણ નાશ થઈ જશે અને એના પછીની પર્યાય ઉત્પન્ન થશે. ખ્યાલ આવે છે કે નહીં? તો દર સમયે નવી પર્યાય ઉત્પન્ન થાય છે. તો ભલે અનાધિકાળથી જીવે અશુદ્ધ ભાવ કર્યા હોય, પણ એકે અશુદ્ધ ભાવ વર્તમાનની પર્યાયમાં તો નથી ને, એ તો ભૂતકાળની પર્યાયમાં હતા. ખ્યાલ આવ્યો કે નહીં? જીવે જે નિરંતર પુણ્ય પાપના ભાવ અનાદિકાળથી કર્યા છે, તો એ અનાદિકાળથી કરેલા ભાવ દરેક સમય ઉત્પન્ન થાય અને દરેક સમયે નાશ પામે. દરેક સમય ઉત્પન્ન થાય, દરેક સમયે નાશ પામે. ખ્યાલ આવે છે? પુણ્ય પાપના ભાવ કહો અથવા મિથ્યાત્વ રાગ દ્વેષના ભાવ કહો, બંને એક જ છે. તો દર સમયે જીવને મોહ રાગ દ્વેષ થાય છે, દર સમયે જીવને પુણ્ય પાપના ભાવ થાય છે અને આગલા સમયે નાશ પામે છે. અને આગલા સમયે નવી પર્યાય ઉત્પન્ન થઈ. હવે આ નવી પર્યાયમાં જીવ કયો ભાવ કરે? મોહ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ ભાવ કરે અથવા આત્માના અનુભવન રૂપ શુદ્ધ ભાવ કરે, એ તો જીવના હાથની વાત છે કે નહીં? એ જીવ ઇન્ડિપેન્ડન્ટ છે એ કરવા માટે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જીવ જો પોતાના આત્મામાં ડૂબી જાય અને પોતાના આત્માનો આનંદ અનુભવ કરતા, સુખ અનુભવ કરતા, જો એને મોહ રાગ દ્વેષ ઉત્પન્ન જ ન થાય, ખ્યાલ આવ્યો કે નહીં, તો એને શુદ્ધ ભાવ અથવા એને સંવર, ભાવ સંવર કહેવાય છે. જીવ પોતાના આત્માના આશ્રયે, એના અનુભવના આશ્રયે મોહ રાગ દ્વેષ ઉત્પન્ન જ ન થાય અને આત્માના આનંદમાં જીવ રહે, તેને ભાવ સંવર કહેવાય છે. તો આ જ્યારે સંવર થયું ત્યારે તો જીવને મોહ રાગ દ્વેષ ઉત્પન્ન જ નથી થયા ને, આશ્રવ થયો જ નથી. તો એ આશ્રવ ન થવો એને એમ કહેવાય કે સંવરથી આશ્રવને રોક્યું. ખ્યાલમાં આવે છે કે નહીં? આ ખાલી બોલવાની ભાષા છે, બાકી કઈ રોકવાની જરૂરત પડતી નથી. એ વખતે આશ્રવ છે જ નહીં. ખ્યાલ આવ્યો? જ્યારે જીવને સંવરના ભાવ થયા, જ્યારે જીવને શુદ્ધ ભાવ થયા, તો શુદ્ધ ભાવના ટાઈમ પર અશુદ્ધ ભાવ એટલે કે પુણ્ય પાપના ભાવ છે જ નહીં. એવું નથી કે જીવને આત્માના આનંદને આનંદથી પુણ્ય પાપના ભાવ રોકવા પડે છે. જ્યારે જીવ આત્મામાં ડૂબી જાય છે ત્યારે આ પુણ્ય પાપના ભાવ થતા જ નથી, તો એને ભાવ સંવર કહેવાય છે. હવે જે સમયે ભાવ સંવર થયું તે સમયે નવા કર્મનું આવવું ન થયું ને, કેમ કે નવા કર્મનું આવવું કેને કારણે થતું હતું? જીવના મોહ રાગ દ્વેષના પરિણામથી. જીવના મોહ રાગ દ્વેષના પરિણામ થાય એટલે કે આશ્રવ ભાવ થાય, તો કર્મનું આવવું થતું હતું. હવે જે સમયે આશ્રવ ભાવ આવ્યા જ નહીં, આશ્રવ ભાવ થયા જ નહીં, તો નવા કર્મ પણ ન આવ્યા. તો નવા કર્મનું આવવું અટકવું, ન આવવું એટલે અટકવું, એને દ્રવ્ય સંવર કહેવાય છે. જો શું કહે છે? પુણ્ય પાપરૂપ અશુદ્ધ ભાવને આત્માના શુદ્ધ ભાવ દ્વારા રોકવા તે ભાવ સંવર છે, અને તદ અનુસાર કર્મોનું આવવું સ્વયં અટકવું, સ્વયં સ્વતઃ અટકવું, તે દ્રવ્ય સંવર છે. જ્યાં જીવ પોતાના આત્માના આનંદમાં ડૂબી જાય છે તો કર્મ પણ આવવાના અટકી જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? નવા કર્મનું આવવું અટકવું તેને કહેવાય દ્રવ્ય સંવર. જો હવે આગળ જઈએ. હવે નિર્જરા એટલે શું છે? અખંડાનંદ, શુદ્ધ આત્મ સ્વભાવના બળે આંશિક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધ એટલે કે શુભ અશુભ ભાવની ઈચ્છારૂપ અવસ્થાની આંશિક હાનિ કરવી તેને ભાવ નિર્જરા કહે છે. જો શું થયું એ સમજીએ. જ્યારે જીવે એકવાર પોતાના આત્માના આશ્રયે સૌથી ફર્સ્ટ ટાઈમ આત્માના આનંદનો અનુભવ કર્યો, તો એને સૌથી ફર્સ્ટ ટાઈમ એને આનંદનો અનુભવ થયો ને, અને ફર્સ્ટ ટાઈમ આશ્રવ બંધને કારણે જે કર્મ આવતા હતા તે ન આવ્યા, એટલે કર્મોનું આવવું અટક્યું, નવા કર્મ આવવાના અટક્યા. બરાબર? પણ હવે જેવો જીવે આત્માનો અનુભવ કર્યો તો એને અંદરથી એવું સુખ લાગ્યું, એને અંદરથી એવી મજા આવી કે હવે એને વારંવાર એ આત્માનો અનુભવ કરવાનું મન થાય છે. ખ્યાલ આવે છે ને? એટલે જીવ વારંવાર એવો પુરુષાર્થ કરે છે કે નિરંતર પોતાના આત્માના આનંદમાં ડૂબી જાય. પણ એ નિરંતર ડૂબી શકતા નથી, કેમ કે હજી ભગવાન નથી થઈ ગયા ને. જ્યારે ભગવાન થાય ત્યારે તો એ નિરંતર આત્મામાં ડૂબી જાય અને ક્યારે બહાર જ ના આવે. અનાદિકાળ માટે, હવે અનંત કાળ માટે આત્મામાં ડૂબી ગયા. ખ્યાલ આવે છે કે નહીં? પણ હજી જેવી રીતના મુનિરાજ છે, અથવા જે પંચમ ગુણસ્થાન વર્તી વ્રતિ શ્રાવક હોય ને, તો આત્માનો અનુભવ તો કરે છે, અને એમને એ આત્માના અનુભવને કારણે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે શું કે જે પહેલા શુદ્ધ ભાવ એમને પ્રગટ થયા ને એક વાર, એ હવે આગળ વધીને એમાં ને એમાં વધારે ઊંડા ઉતરતા જાય છે. એટલે કે જેટલો આત્માનો અનુભવ થયો એ વધારે ડીપલી થાય છે અને વધારે લોંગર પીરિયડ માટે થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે અને અશુદ્ધિ એની હાનિ થતી જાય છે. એટલે જીવને પહેલા જે બહારના ફોકસને કારણે, પરલક્ષને કારણે રાગ દ્વેષને મોહના ભાવ થતા હતા, એ રાગ દ્વેષને મોહના ભાવ ઘટતા જાય છે, કેમ કે અહીંયા શુદ્ધ ભાવ વધતા જાય છે, વારંવાર એને આત્માનો અનુભવ થયા કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ વારંવાર આત્માનો અનુભવને કારણે જેટલી પ્યોરિટી ઉત્પન્ન થઈ, જેટલી શુદ્ધિ ઉત્પન્ન થઈ, એની વૃદ્ધિ થતી જાય છે અને અશુદ્ધ ભાવ એટલે કે મોહ રાગ દ્વેષના ભાવ ઘટતા જાય છે. ખ્યાલ આવ્યો? આ શુદ્ધિની વૃદ્ધિ થવી અને અશુદ્ધિની હાનિ થવી તેને ભાવ નિર્જરા કહે છે. અને ભાવ નિર્જરાના ફળને કારણે, એને કારણે શું બેનિફિટ થાય છે કે તેનું નિમિત્ત પામીને જળ કર્મનું અંશે ખરી જવું તે દ્રવ્ય નિર્જરા છે. જે એ પ્યોરિટી ઉત્પન્ન થઈ અને જે આગળ વધતી ગઈ, તો પહેલા સંવરને કારણે નવા કર્મ આવવાના તો અટકી ગયા હતા, ભલે ટેમ્પરરીલી, પણ નવા કર્મ આવવાના અટક્યા. અને નિર્જરાને કારણે શું થયું કે જે જૂના કર્મ અંદર પડ્યા હતા ને એ પણ ખરવા લાગ્યા. જેવી રીતના પેલું બોટનું એક્ઝામ્પલ આવે છે ને, છ ડાળામાં તમે સાંભળ્યું હશે કદાચ, કે સમજો એક વ્યક્તિ છે, એ બોટમાં એક નદીને ક્રોસ કરે છે, અને એમાં શું થયું, સપોઝ બોટમાં વચમાં એક હોલ થઈ ગયો, તો હોલને કારણે શું થયું, એ વ્યક્તિ એટલે કે જીવ, આખી બોટ એ પૂતગલ એટલે કે અજીવ, અને કાણું થયું, તો એને કારણે અંદર નદીનું પાણી અંદર ભરાવા લાગ્યું. નદીનું પાણી આવવું, ઓલા હોલમાંથી બોટમાં નદીનું પાણી આવવું એટલે આશરો, અને બોટમાં ભરાવા લાગવું એટલે બંધ. હવે બોટને પાછી વ્યવસ્થિત રાખવી હોય અને ડૂબવાથી બચાવી હોય તો સૌથી પહેલા શું કરવું પડે? સૌથી પહેલા તો પેલા બોટનું જે કાણું થઈ ગયું હતું ને એને બંધ કરવું પડે. જે ભરાયેલું પાણી છે ઇટ ઇઝ નોટ એઝ ડેન્જરસ, પણ દેટ હોલ ઇઝ મોર ડેન્જરસ, કેમ કે એનાથી નવું પાણી આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. તો પહેલા તો એ કાણાને બંધ કરવું એટલે નવું પાણી આવતા રોકવું, એને સંવર કહેવાય છે. જેવી રીતના અહીંયા નવા કર્મને આવતા રોકવા એ સંવર છે. પછી જે જૂનું પાણી ભરાયેલું હતું એને ધીરે ધીરે એક એક બકેટથી પાછું પાછું બહાર નાખી દેવું એને નિર્જરા કહેવાય છે. એટલે અહીંયા જે કર્મ બંધાયેલા છે એ કર્મનું ખરી જવું તેને નિર્જરા કહેવાય છે. અને કર્મનું ટોટલી ખરી જવું, ઝીરો થઈ જવા, ટોટલ નાશ થઈ જવો, એ પાણી બધું જ બહાર ફેંકી દેવું તેને મોક્ષ કહેવાય છે. જો અહીંયા મોક્ષ પણ આપણે વાંચીએ, 7 અશુદ્ધ અવસ્થાનો સર્વથા સંપૂર્ણ નાશ થઈને આત્માના પૂર્ણ શુદ્ધ પર્યાયનું પ્રગટ થવું તે ભાવ મોક્ષ છે. અને તે સમયે પોતાની યોગ્યતાથી દ્રવ્ય કર્મનો આત્મપ્રદેશોથી અત્યંત અભાવ થવો તે દ્રવ્ય મોક્ષ છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આખી આખી પ્રોસીજર, આખો પ્રોસેસ શું છે કે જીવ પહેલા તો પોતાનું આખું ફોકસ એનું બહાર હતું, પર પદાર્થોમાં આ સારું આ ખરાબ, આ માને બેનિફિશિયલ આ નોન બેનિફિશિયલ એમ કરીને જીવ નિરંતર કોઈ પર પદાર્થમાં જ ડૂબેલા હતા. ખ્યાલ આવ્યો ને? જેવી રીતના સારું ઘર, સારું મકાન, સારી ગાડી, સારા કપડાં એ તો મને જોઈએ, પણ શરીરમાં રોગ, આ તૂટેલું ફૂટેલું મકાન, તૂટેલી ફૂટેલી ગાડી એવું બધું મને ન જોઈએ. તો સારું સારું જોઈએ, ખરાબ ખરાબ ન જોઈએ, એવા જે રાગ દ્વેષના પરિણામ જીવ નિરંતર પરપદાર્થમાં કર્યા કરતો હતો, એને કારણે જીવ નિરંતર આશ્રવને કારણે કર્મ નવા આવ્યા કરતા હતા અને જીવ દુઃખી જ થયા કરતો હતો. મોહ રાગ દ્વેષના પરિણામથી જીવ નિરંતર દુઃખી થયા કરતો હતો અને એને એ પરિણામમાં ડૂબેલો રહેતો હતો, એને એ પરિણામમાં જોડાયેલો રહેતો હતો. એટલે કર્મ આવતા હતા અને બંધાઈ જતા હતા, કર્મ આવતા હતા અને બંધાઈ જતા હતા. પુણ્ય ભાવ કરે તો સારા કર્મ આવીને બંધાઈ જાય, એટલે શુભ ભાવ કરે તો પુણ્ય કર્મ આવીને બંધાઈ જાય, અશુભ ભાવ કરે તો પાપ કર્મ આવીને બંધાઈ જાય. હવે જ્યારે પુણ્યનો ઉદય આવે તો જીવને સારી સારી સામગ્રી મળે અને જ્યારે પાપનો ઉદય આવે તો જીવને ખરાબ ખરાબ સામગ્રી મળે અને જીવ નિરંતર એમાં સો કોલ્ડ સુખી, આ સાચું સુખ નથી પણ ઇન્દ્રિય સુખ અને ઇન્દ્રિય દુઃખ, જે મટીરિયલિઝમ કહીએ ને આપણે, તો જીવ એમાં જ સુખ દુઃખનો અનુભવ ખોટે ખોટો નિરંતર કર્યા કરતો હતો. અને વાસ્તવિક રીતે તો જીવ દુઃખી જ દુઃખી હતો, નિરંતર દુઃખી હતો. ખ્યાલ આવે છે? એમાંથી જીવે શું કર્યું, ત્યાંથી પરલક્ષથી એટલે એક્સટર્નલ ફોકસથી હટાવીને પોતાનું ધ્યાન પહેલા આત્મા તરફ આપ્યું. પહેલા આત્મા શું છે, હું કોણ છું, મારો સ્વભાવ શું છે, જ્ઞાન દર્શન સુખ આદિ સ્વરૂપ એને જાણ્યું, સાત તત્વ શું છે અને આ બધા હું નથી અને હું ફક્ત જીવ છું એવું સાચું સ્વરૂપ એને માન્યું. હવે જીવે પોતાના આત્મા તરફ ફોકસ કર્યું, આત્માના તત્વ ચિંતન આદિમાં ઊંડો ઉતર્યો અને ત્યાંથી અનુભવ સુધી પહોંચી ગયો. જ્યારે જીવે ફર્સ્ટ ટાઈમ આત્માનો અનુભવ કર્યો તો એવી શાંતિ શાંતિ અને સુખનો એને અનુભવ થયો કે જીવના મોહ રાગ દ્વેષના પરિણામ અટકી ગયા અને મોહ રાગ દ્વેષના પરિણામ અટકવાથી નવા કર્મ આવવાના પણ બંધ થયા. હવે જીવને આ એવો ટેસ્ટ લાગી ગયો, એવો આનંદ અંદરથી આવ્યો કે જીવ નિરંતર એનો જ પ્રયાસ કર્યા કરે છે, નિરંતર આત્માના તત્વ ચિંતન વિચારમાં રહે છે અને નિરંતર આત્માનો અનુભવ કરવાની કોશિશ કરે છે. અને જેમ જેમ આત્માના અનુભવમાં ઊંડો ઉતરતો જાય છે એમ એમ એની શુદ્ધિ વધતી જાય છે. શુદ્ધિ વધતી જતા નિર્જરા ભાવ નિર્જરા થાય છે અને જૂના કર્મ ખરી જાય છે. અને એ નિર્જરામાં આગળ વધતા વધતા, એ શુદ્ધિમાં આગળ વધતા વધતા જીવ એક સમયે મોક્ષ સુધી પહોંચે છે. એટલે હવે નિરંતર આત્મામાં જ ડૂબેલો રહે છે અને બહાર ક્યારે આવતો જ નથી, એવો એને અંદરથી પુરુષાર્થ ઉત્પન્ન થયો જીવને કે આત્મામાં ડૂબી ગયો તે ડૂબી જ ગયો. અને આપણે આમ વ્યવહારથી કહીએ ને કે શ્રેણી ચડી અને વિતરાગ સર્વજ્ઞ ભગવાન થઈ ગયા અને હવે આત્મામાં નિરંતર અનંત કાળ સુધી રહેશે. તો એના જે કર્મ પણ બંધાયેલા હતા એ કર્મ પણ ખરી ગયા. પહેલા ઘાતી કર્મ ખરી ગયા અને જીવ વિતરાગી અને સર્વજ્ઞ થયા. પછી અઘાતી કર્મ ખરી ગયા અને જીવ સિદ્ધ ભગવાન થઈ ગયા. આ રીતે સાત તત્વનું જે આખું પહેલેથી સંસારથી મોક્ષ સુધીનું આખું સ્વરૂપ એ આપણે જરાક બેઝિક ભાષામાં જોયું. સાત તત્વની પરિભાષા આપણે જોઈ. એ સાત તત્વમાં જો આપણે આ ચર્ચા તો પહેલા થઈ ગઈ છે એટલે આ વાંચી લઈએ પેરેગ્રાફ. સાત તત્વમાં પહેલા બે તત્વ જીવ અને અજીવ તે દ્રવ્ય તત્વ છે, બરાબર. અને બાકીના પાંચ જે છે આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ તે જીવ અને અજીવના સંયોગી અને વિયોગી પર્યાયો છે. જે આશ્રવ અને બંધમાં જીવ અને અજીવ જોડાય છે, બરાબર, એટલે સંયોગી પર્યાય છે. અને સંવર નિર્જરા ને મોક્ષમાં કર્મ કરતા જાય છે અને જીવથી છૂટા પડતા જાય છે એટલે વિયોગી પર્યાય છે. તો જો સંયોગી અને વિયોગી પર્યાયો એટલે વિશેષ અવસ્થાઓ છે. આશ્રવ અને બંધ તે સંયોગી પર્યાય છે અને સંવર નિર્જરા મોક્ષ તે વિયોગી પર્યાય છે. આ રીતે આપણે સાત તત્વોની બેઝિક પરિભાષા જોઈ. હવે એનું હજી આગળ વધારે સ્વરૂપ અને સાત તત્વોમાં જે જીવની ભૂલો થાય છે એનું સ્વરૂપ આપણે આગળ વાંચશું. જીનવાણી સ્તુતિ લઈએ છે. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું. બોલો જીનવાણી માત નો જય હો. જય જીનેન્દ્ર બધાને.